તારીખ 24/11/1987, પૂજ્યબેનશ્રીના વચનામૃત, બોલ નંબર 228 અને 229 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 183.
આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ઠરી જાય, ઓળખવું અને ઠરવું બે કાર્ય લીધા છે. આત્માની હૈયાતી કેવી છે, ત્રિકાળ હૈયાતપણે રહેતો આત્મા કેવો છે, જેવો કેવળ જ્ઞાનમાં જીનેન્દ્ર પરમાત્માએ જાણ્યો છે એવી જ એની ઓળખાણ કર, એવો છે એવી એની ઓળખાણ કર, અને એ ઓળખાણ કરીને અંદરમાં સ્થિર થઈ જા, અંદરમાં ઠરી જા. સીધું કોઈ ધ્યાન કરે ઠરવા માટે તો બની શકતું નથી, એવટે ઠરવાનું હોવા છતાં ઓળખ્યા વિના, જ્ઞાન થયા વિના, જ્ઞાનમાં ઓળખ થયા વિના કોઈ ધ્યાનથી સ્થિર રહી શકે એવું બનતું નથી. એટલે એ વાત સાથે સાથે લીધી છે કે આત્માના અસ્તિત્વને ઓળખીને, અસ્તિત્વ કહો, સ્વરૂપ કહો, ધ્રુવ સ્વભાવ કહો, નાયક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ કહો, બધું એક આ છે, એ બધી એક જ વાત છે. કોઈ પણ શબ્દથી કહેવામાં આવે છે ત્યારે આખું જેવું સ્વરૂપ છે એવું જ સમજવું. જ્ઞાયકમાં જ્ઞાન પણ એક ગુણ છે અને અસ્તિત્વમાં અસ્તિત્વ પણ એક ગુણ છે. ધ્રુવમાં ધ્રુવત્વ પણ એક ધર્મ છે, પણ એ તો કોઈ પણ એક ભેદથી, વાચક શબ્દથી ભેદ પડે છે, પણ કહેવા ધારેલો અથવા કહેનારના જ્ઞાનમાં રહેલો પદાર્થ તો પૂરેપૂરો જેવો છે તેવો જ સમજવાનો છે. કહેનારને પણ પૂરો કહેવો છે, સમજનારને પણ પૂરો સમજવો જોઈએ. પ્રથમ એની ઓળખાણ કરીને, ઓળખાણ કરીને એટલે એનો નિશ્ચય કરીને, નિશ્ચય કરતા જેનું લક્ષ્ય રહ્યા કરે, કેમ ઉપર લીધો 227માં, કે આત્મા આનંદ રૂપ છે અને મંગળ રૂપ છે, પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે, આનંદ અમૃત થી અગાધ સ્વભાવ ભરેલો છે, એની ઓળખાણ થાય તો એનું લક્ષ્ય રહી જાય, લક્ષ્ય થઈ જાય, અથવા એનું લક્ષ્ય એવી રીતે રહે કે છૂટે નહીં એવી રીતે. જો એવી રીતે લક્ષ રહે તો એમાં ઠરવું, એમાં સ્થિર થવું એ સંભવિત છે. નહીં તો અનાદિને જ્ઞાનનું પરલક્ષ હોવાને લીધે, જ્યાં જ્ઞાનમાં જ પરલક્ષ છે ત્યાં આત્મામાં ઠરવું કઈ રીતે બની શકવા યોગ્ય છે? કોઈ રીતે બની શકતો નથી. બચપણમાં છોકરાઓને રમવાનું લક્ષ હોય છે, ભણતા નથી. રમવાનું રખડવાનું લક્ષ હોય છે તો એનું ચિત્ત ભણવામાં લાગતું નથી. ત્યારે એને ગમે એટલું સમજાવે, જો ભાઈ તારે ભણવું જોઈએ, ભણવું એ તારા લાભની વાત છે. અત્યારે તું ભલે નાનો છો, પણ ભણ્યો હોઈશ તો મોટો મોટો થઈશ ત્યારે તને એ ચીજ કામમાં આવશે. આ રખડવું, ગોળી દાંડીઓને ગોળી લગાવી કઈ કામમાં નહીં આવે. પણ એને મજા કલ્પના કરેલી છે, રમવામાં છે, તો એનું ચિત્ત ભણવામાં લાગતું નથી. પછી એને પરાણે બેસાડે, ઠોંઠ ઠાપલી કરીને બેસાડે, બેસ વાંચવા બેસ, બેસ લખવા બેસ, ટ્યુશનમાં બેસી જા, માસ્તર આવ્યા તો શું કે બેસાડ્યો છે તમે એને, પણ એનું લક્ષ ત્યાં નથી. એનું લક્ષ શેરીમાં છોકરા રમતા હોય એવા જ આવે, એનું લક્ષ ત્યાં જાય. અત્યારે વળી બીજું થઈ ગયું છે, ઘરમાં ટીવી હાલતું હોય, મેચ હાલતી હોય, ટ્યુશનમાં માસ્તર આવે તો એને કેવો લાગે? એને એવું લાગે કે આ ક્યાં આવ્યો અત્યારે, અત્યારે આ ટાઈમ જોતો નથી ને એમને હાલો આવે છે. એનો રસ ત્યાં પીડ્યો છે, લક્ષ છે ત્યાં રસ પીડ્યો છે, ત્યાં મુખ્યતા પડી છે. ત્યાં એને સુખ છે, મજા છે, આનંદ છે, જે કહ્યું એ સર્વસ્વ બધું. જ્યાં લક્ષ છે ત્યાં બધું સર્વસ્વ છે, અને સર્વસ્વ છે ત્યાં બધું લક્ષ રહે છે. તો એનું ચિત્ત બીજે લાગતું નથી. એમ અહીંયા જો પોતાના સ્વરૂપને, પોતાના હયાત સ્વરૂપને, મોજૂદ સ્વરૂપને, અનંત આનંદ સ્વરૂપને, પવિત્ર સ્વરૂપને ઓળખે તો એમાં ઠરી શકે. તેથી ઓળખીને ઠરી જાય એમ કહેવામાં આવ્યું છે. આત્માનું ધ્યાન કરવાનું, પરમાત્માનું ધ્યાન કરવાની વાત અનેક લોકો કરે છે, અનેક જગ્યાએ વાત થાય છે, પણ એની ઓળખાણ કરવાની વાત રહી જાય છે. એટલે એ વાત પદ્ધતિસરની નથી, અથવા એ વાતથી કોઈ કાર્યસિદ્ધિ થાય એવું બને એવું નથી. એ સહેજે સહેજે અનેક જગ્યાએ એ વાત આવી છે, ઓળખવાની, આત્માને ઓળખવાની વાત આવેલી છે. અહીંયા કેવા આત્માને ઓળખવાનું છે, જેનું અસ્તિત્વને ઓળખવાનું છે, એ કેવું અસ્તિત્વ છે એ કહે છે. કે તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણ પર્યાયોથી ભરેલું છે, આટલું જ તારું અસ્તિત્વ છે. એમાં ઠરી જા બસ, એટલે એટલું જ કરવા, એથી આગળ જવાનો પ્રશ્ન પછી કાંઈ નથી. પરિણામે એમાં ઠરી ગયું અંતર્મુખ થઈને, ઠરીને ધીમ થયું, પછી એથી કોઈ આગળ હવે કામ કરવાનું બાકી રહેતું નથી. કાર્ય અપેક્ષા એ કૃતાર્થ થઈ ગયો. જે જીવ આત્મ સ્વરૂપને ઓળખીને આત્મ સ્વરૂપમાં લીન થયો તે કૃતાર્થ થઈ ગયો. એને કરવા યોગ્ય અર્થ નામ પ્રયોજન, પોતાનું પ્રયોજન કરી ચૂક્યો. એ જે અસ્તિત્વમાં ઠરવું છે એ આશ્ચર્યકારી છે, મહાઆશ્ચર્યકારી છે એમ કહેવું છે. જગતના અનેકવિધ વિવિધતાથી ભરેલા આખા જગતના આકર્ષણને એક ક્ષણમાં છોડાવી શકે એવું મહા આશ્ચર્યકારી તત્વ છે. આખા જગત થી વિમુખ થઈ શકે એવું મહા આશ્ચર્યકારી અનંત અનંત ગુણોથી અને એની અનંત અનંત વિવિધ પર્યાયોથી ભરેલું છે. ભલે એક સમયમાં આખા દ્રવ્યની એક પર્યાય છે, પણ અનંત ગુણની એક જ સમયમાં અનંત પર્યાય છે, અને અનંતકાળ પર્યંત એ પર્યાયો થવાનું જેમાં સામર્થ્ય રહેલું છે એવું અસ્તિત્વ છે. ખાલી નથી, અંદર કોઈ શૂન્યતા નથી, પણ અનંત ગુણ પર્યાયથી એ ભરેલું છે. ભગવાનની વાણીમાં વિકલ્પ શૂન્ય થવાની વાત આવી કે વિકલ્પથી શૂન્ય થઈ જાય, તો કે એમને એમ શૂન્ય થઈ જાય, એમ શૂન્ય થવાનો પ્રશ્ન. જે વિકલ્પથી શૂન્ય થશે એ પરિણામમાં તો આનંદ ઉભરાશે એમ કહેવું છે. જ્યારે પરિણામમાં આનંદનો ઉભરો આવશે, નિર્વિકલ્પ આનંદનો ઉભરો આવશે, ત્યારે વિકલ્પનો નાશ થશે અથવા વિકલ્પ શૂન્ય થશે એમ અસ્થિથી નાસ્તી છે. પણ અસ્થિ સમજવી જેને નથી બની એને એકલી નાસ્તી ઉપાડી દીધી. આ ન જોઈએ, આ ન જોઈએ, વિકલ્પ આકુલતા કરનારા છે. વિકલ્પથી શૂન્ય થઈ જાઓ, અંદરમાં બસ શૂન્ય થઈ જાઓ એમ ખરેખર નથી. હા, અસ્થિની વાત જેટલી જૈન દર્શનમાં છે અને જે પદ્ધતિ એ છે એટલી ને એ પદ્ધતિ ક્યાંય નથી. કોઈ થોડું થોડું સમજ્યા કે બુદ્ધિ પહોંચી એટલી વાત કરી છે વેદાંતમાં, સચ્ચિદાનંદ આત્માને કહ્યો છે, તો સત એટલે અસ્તિત્વ આવ્યું, ચિત્ત એટલે ચૈતન્ય સ્વભાવ આવ્યો, અને આનંદ નામનો મુખ્ય ગુણ આવ્યો. તો એ વાત ભગવાનની દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધપણે આવી અને સારી લાગી એટલે પકડી, સારી કાનને લાગી, સારી ના વાત તો બુદ્ધિમાં સારી લાગી એટલે પકડી, પણ એનો મર્મ સમજવો, એનો ભાવ સમજવો એ તદ્દન બીજી વાત છે. અહીંયા તો એ વિષયને ઓળખાણથી જ લીધો છે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી ભલે કાર્યકારણનું અથવા સ્વભાવના વિવરણનું સમજણવાળું જ્ઞાન હોય, લોજિકવાળું જ્ઞાન હોય, ન્યાય યુક્તિ આગમથી પ્રમાણ થયેલું જ્ઞાન હોય, તો પણ એને ઓઘ સંજ્ઞા કહેવામાં આવે છે. ઓળખાણ વિનાનું એ જ્ઞાન ઓઘ સંજ્ઞાવાળું જ્ઞાન છે. ત્યાં સુધી એ જ્ઞાન સાચી દિશા પકડતું નથી, અથવા ત્યાં સુધી ઓળખાણને લઈને સ્વલક્ષ નહીં હોવાથી એને પરલક્ષી જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન કહ્યું છે. અને એ પરલક્ષી જ્ઞાન અનાદિની પૂરી શક્તિથી ઊંધી પરિણમી રહેલી જે શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, એને સુલતાવવા, ફેરવવા, ઉલટાવવા સમર્થ નથી. પરલક્ષી જ્ઞાનમાં શક્તિ નથી. મંદ કષાયના રાગમાં તો શક્તિ નથી જ, પણ પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનમાં, પરલક્ષી આત્મા સંબંધીના શાસ્ત્રના જ્ઞાનમાં પણ શ્રદ્ધાને ફેરવવાની કોઈ શક્તિ નથી. એની શ્રદ્ધા ફરતી નથી. એક સ્વલક્ષી જ્ઞાન થાય, ઓળખાણવાળું જ્ઞાન થાય, તો એ શ્રદ્ધાને ઉલટાવીને સમ્યક દર્શનને, સવળી શ્રદ્ધાને પ્રાપ્ત કરાવે છે. આટલું સ્વલક્ષી જ્ઞાનનું સામર્થ્ય છે, અને પરલક્ષી જ્ઞાનમાં બિલકુલ સામર્થ્ય એ પ્રકારનું નથી. તેથી એ સ્વલક્ષી જ્ઞાન અનંત ગુણ પ્રગટવાનું મૂળ છે. સમ્યક દર્શનથી અનંત ગુણ પ્રગટશે ને, તો સમ્યક દર્શન જેનાથી પ્રગટ્યું એ જ ખરેખર અનંત ગુણ પ્રગટવાનું મૂળ છે. પરલક્ષી જ્ઞાન છે એનાથી ગુણ પ્રગટતા નથી, પ્રાય એનાથી દોષને દોષ સધાઈ જાય છે, ગુણ સધાતા નથી પણ દોષ સધાય છે. સ્વલક્ષી જ્ઞાન, હા, ઓળખાણ છે એ સ્વલક્ષી જ્ઞાનમાં થાય છે, અથવા ઓળખાણ થાય ત્યારે જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ થાય છે, સ્વરૂપનો મહિમા સ્વરૂપ લક્ષે ત્યારે આવે છે. પરલક્ષે સ્વરૂપનો ગમે તેટલો મહિમા કરે તો એને કોરો વિકલ્પ માત્ર કહેવામાં આવે છે. શું કહેવાય છે? એ કોરો વિકલ્પ છે. એમાં ખરેખર આત્માને ઓળખીને એનો મહિમા નહીં હોવાથી ઓળખાણ વિનાનો મહિમા એ કોરો વિકલ્પ છે. કોરો એટલે ભાવના વિનાનો, ભાવ વિનાનો વિકલ્પ છે. માણસને કોઈને પરાણે પરાણે કામ સોંપે ને એ કામમાં એ નિષ્ફળ જાય ત્યારે એમ કહે કે ભાઈ મન હોય તો માળવે જવાય. પેલા તો માળવા જવું, આમ તો ભલે ગુજરાતને અડીને માળવા છે પણ માળવા જવું એટલે આખું કહેવાય. મન હોય તો માળવા જવાય, ને મન ન હોય તો કોઈ કામમાં ભલી વાર હોય નહીં, એ કામમાં નિષ્ફળતા મળે, ઠેકાણા વગરનું કામ થાય, અધૂરું કામ થાય, ખામીવાળું થાય. એમ ઓળખાણ થાય ત્યારે મહિમા આવે છે, ને મહિમા આવે છે ત્યારે સમ્યક દર્શનનું કાર્ય થાય છે. સમ્યક દર્શન એ સ્વરૂપના અપૂર્વ મહિમાના ફળ સ્વરૂપે છે, બીજું કાંઈ નથી પણ એ અને અપૂર્વ મહિમાના ફળ સ્વરૂપે આવેલું પરિણમન એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને એ ઓળખાણનું કારણ છે એની અંદર. ક્યાં સુધી મન બીજે છે તો આ માળવે જવાતું નથી, ત્યાં સુધી મન બીજે છે. અથવા તમે એને જગતનો મહિમા છે, જગતના પદાર્થોનો મહિમા છે, જગતના પ્રસંગોનો મહિમા છે, જગતની વસ્તુઓનો મહિમા છે, સંયોગનો મહિમા છે, ત્યાં સુધી એને સ્વરૂપનો મહિમા આવવો કઠણ છે. સ્વલક્ષ એટલે જેમાં આત્મા ઓળખાય ને એનું લક્ષ જ્ઞાનમાંથી છૂટે નહીં એને સ્વલક્ષ કહેવામાં આવે છે. જેમ કે આર્થિક પ્રયોજન છે તો એનું લક્ષ કોઈને છૂટતું નથી, એનું સ્મરણ કરવું નથી, એનો વિકલ્પ કરવો પડતો નથી, પણ એનું લક્ષ રહે જ, કેમ કે નફો નુકસાન ત્યાં સમજાયેલો છે, એનું લક્ષ રહે જ. કોઈ પણ પ્રવૃત્તિ કરે, વેપારમાં અનેકવિધ પ્રવૃત્તિ છે પણ લક્ષ તો એક જ છે, લક્ષમાં કાંઈ ફેર પડતો નથી. તો બહારમાં સંયોગનું લાભ નુકસાન એ જેમ લક્ષનો વિષય છે, એમ જ્યારે આત્મા લક્ષનો વિષય થાય ત્યારે આત્મામાં થતી મલિનતા અને પવિત્રતા એ લાભ નુકસાનનો વિષય છે, આત્મામાં થતી શાંતિ અને અશાંતિ એ લાભ નુકસાનનો વિષય બની જાય છે. ગણતરીમાં શાંતિ થાય એટલો લાભ, અશાંતિ થાય એટલું નુકસાન. તો એ લક્ષ્ય થયો છે, લક્ષ્ય થયું છે એના કારણે એમ થયા કરે છે. લક્ષ્ય થયું છે એને લક્ષ્ય અનુસાર પ્રવૃત્તિ હોય છે, પ્રવૃત્તિ હંમેશા લક્ષ્ય અનુસાર હોય છે. જેમ કે મોક્ષ માર્ગને વિશે પ્રવૃત્તિ શું છે, મોક્ષ માર્ગમાં રહેલા ધર્માત્માની પ્રવૃત્તિ શું છે, કે કર્મી જીવની પ્રવૃત્તિ ભેદ જ્ઞાન રૂપે છે. તો ભેદ જ્ઞાન કોને અનુલક્ષીને છે, કે ત્રિકાળી ધ્રુવ આત્માને અનુલક્ષીને છે. ભેદ જ્ઞાનની પર્યાયને લક્ષે ભેદ જ્ઞાન નથી, સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન છે. અને વ્યવહાર ચારિત્રમાં વ્યવહાર રત્નત્રયના પાલનમાં આવે તો પણ સ્વરૂપ લક્ષે છે. કોઈ પણ કાર્ય એનું સ્વરૂપ લક્ષે છે, સ્વરૂપને અને લક્ષ્યમાંથી છોડીને કોઈ કાર્ય નથી. જ્યારથી ઓળખાણ થાય છે ત્યારથી, જ્યારથી ઓળખાણ થાય છે ત્યારથી સ્વરૂપ લક્ષે જ કાર્ય હોય છે, અને સ્વરૂપ લક્ષે કાર્ય હોય તો જ સ્વરૂપની પ્રાપ્તિ થાય. આપણે તો બોલ બહુ સરસ આવી ગયું છે પરમાગમ સારમાં, આમાં એક બોલ છે પણ આનો નંબર યાદ નથી, એવો જ બોલ છે આમાં બરાબર લગભગ ચાલી ગયો છે, આમાં તો ચાલી ગયેલો બોલ છે. 359 છે, પરમાગમ સારમાં 359 છે કે હું પૂર્ણ આનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું, એ મહિમા સહિત હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના નિજ પરમેશ્વરના લક્ષે, જ્ઞાયકના એટલે નિજ પરમેશ્વરના લક્ષે જીવ સાંભળે છે. કોણ જીવ સાંભળે છે? જેને સમ્યક દર્શન થવાનું છે એ જીવની વાત લીધી છે. આ છેલ્લે એ વાત એવી છે કે એને સમ્યક દર્શન થયે છૂટકો, આટલા છેલ્લા શબ્દો છે આ બોલના, કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો, એને ન થાય એ વાત નથી, થાય એની ગેરંટી છે. તો એની પ્રવૃત્તિ કેવી છે? કે એક નાયકના લક્ષે જીવ સાંભળે છે, સાંભળતી વખતે એને એક નાયકનું જ લક્ષ રહે છે. હવે એ સાંભળવું તો પરની સાથે સંબંધ, શબ્દોની સાથે સંબંધ વાળવું નથી. હવે મનના ચિંતવનમાં આવે કે તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે. સ્વરૂપને લક્ષ્મી હવે એનું જોર રહે છે. એટલે બીજું ચિહ્ન દેખાડ્યું કે જેને સ્વરૂપ લક્ષે ચિંતવન છે એને પુરુષાર્થ નામનું એક પરિણમન, જોર જેને કહીએ, પુરુષાર્થ જેને કહીએ, એ પણ એની અંદર ભળે છે. અને તે જીવને સમ્યક સન્મુખતા રહે છે, એની દિશા બદલાય છે. સ્વલક્ષે દિશા બદલેલી વાત છે, એ પણ અપૂર્વ છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. પછી લક્ષની વાત રહે કે ચિંતન ઉપરાંત અંદર મંથન કરે છે. મંથન કરે છે એટલે જોરથી લક્ષમાં આવેલી વસ્તુ બાજુ એને એ ભાવને બેસાડવો છે, અંદરમાં સ્થિર કરવો છે એ ભાવ. તો એમાં પણ જ્ઞાયકનું લક્ષ રહે છે. અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ભાવોથી છૂટું પડવું છે, એનું મંથન ચાલે છે. આ છાશને ઝેરે છે ને, એ ઝેરું ઘરગથ્થુ શબ્દ છે આપણે ગુજરાતીમાં, પણ એને ખરેખર મંથન કહેવામાં આવે છે. જે દહીં જામ્યું, દૂધમાંથી જે દહીં જામ્યું, એને એવું ઘોળી નાખે, એવું મથી નાખે, એને ડખોળી નાખે એવું, કે જેના પરિણામ સ્વરૂપે માખણ જુદું પડી જાય અને છાશ જુદી પડી જાય. મિત્ર, ક્રિયા તો ડખોળવાની છે એની અંદર, શું સારી રીતે એને ડખોળી નાખે એ એક ક્રિયા છે. એનું ફળ શું છે? માખણ જુદું પડી જાય છે. એમ અનેક પ્રકારના વિપરીત પૂર્વ સંસ્કારો, પૂર્વના રસ લીધેલા અને હવે નવો લક્ષમાં આવેલો વિષય, મંથન ચાલે છે, અંદર યુદ્ધ ચાલે છે, પરિણામે આત્મલક્ષે એનો શાંતિ અને આનંદનું માખણ જુદું પડી જાય છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્ય સ્વભાવ, આ એટલે હૈયાત પ્રગટ, આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે, હું પૂરી વસ્તુ છું, કોઈ ખામી મારામાં નથી, મારા ગુણની અનંત સંપત્તિથી હું ભરપૂર છું, એનો આધાર લે છે. આ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ વસ્તુ છું, એના અવલંબને, એના આધારે, એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, પૂર્વ ભૂમિકાની વાત, તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય અને પુરુષાર્થનું કારણ જેટલું આપવું જોઈએ તેટલું હજી પુરુષાર્થનું કારણ ન આપી શક્યો હોય, તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદરમાં એવી લગ્ની લાગે છે કે બસ હું જગતનો સાક્ષી છું, હું જ્ઞાયક છું, અને એને આગળ સમ્યક દર્શન થયે જ છૂટકો છે એમ લીધું છે. પછી સંસ્કારની વાત થઈ લીધી છે. પ્રકૃતિ સંસ્કાર નો લોભ નો પ્રશ્ન અહીંયા નથી, એ તો જાણવાનો વિષય છે. ખાલી 62 ને આવો જ લગભગ બોલ છે, લગભગ એક સરખા ભાવ એમાં બરાબર આવી ગયો છે ખ્યાલ. તો નંબર યાદ આપણે વાત આવી ગઈ છે ત્યારે એનું અનુસંધાને લીધું છે. 359 આ બોલ છે. જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે પછી નાયકના લક્ષ્ય બધે લઈ લેવું. નાયકના લક્ષ્ય જીવ ચિંતવન કરે, નાયકના લક્ષ્ય જીવ મંથન કરે. ત્રણેય બોલ લીધા છે, સાંભળવું, ચિંતન કરવું ને મંથન કરવું. ત્રણ બોલ ત્યાં ચાલ્યા છે. ભલે કદાચ સમ્યક દર્શન ન થાય તો પણ સમ્યક સન્મુક્તા થાય છે. ત્યાંય સમ્યક સન્મુક્તાની વાત ચાલે છે, ત્યાંય સંસ્કારની વાત ચાલે છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે, ઉપયોગ એકમાં ન ટકે તો પછી બીજી વાત લીધી છે. એકમાં ન ટકે એટલે એક ગુણથી ચિંતનમાં ન ટકે તો બીજા ગુણથી ઉપયોગને સ્વભાવમાં લઈએ, ત્રીજા ગુણથી ઉપયોગને સ્વભાવમાં લઈએ. કારણ કે લક્ષ થઈ ગયું છે એટલે મુખ્ય તો જ્ઞાન છે, પણ નહીતર જુદા જુદા પ્રખાથી ઉપયોગ બારીકમાં બારીક કરે. એક જ સ્વભાવના લક્ષ્ય ઉપયોગને સૂક્ષ્મ કરે, બારીક કરે. ઉપયોગમાં સૂક્ષ્મ કરતો કરતો આ પણ વિષય છે. સ્વલક્ષી જ્ઞાનમાં સૂક્ષ્મતા ઉત્પન્ન થાય છે અને ઉપયોગ સ્વભાવની સૂક્ષ્મતામાં ઊંડો જવા સમર્થ થાય છે. બરાબર. પરલક્ષી જ્ઞાનમાં ઉપયોગ સ્થૂળ થાય છે, સૂક્ષ્મ થતો નથી. આપણે એનું સ્વલક્ષી પરલક્ષીનું પડખું છે જે અહીંયા વાત આવી છે ને, ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો એ એમ સૂચવે છે કે સ્વલક્ષી જ્ઞાન છે એ સૂક્ષ્મ થાય છે. કેટલું સૂક્ષ્મ થાય છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવમાં ઊંડો ઉતરી શકે એટલું એ સૂક્ષ્મ થાય છે. પરલક્ષી જ્ઞાનમાં સ્થૂળતા થાય છે. દ્રષ્ટાંત લઈએ કે કોઈ જીવ એવો છે કે જે આત્માની ઓળખાણમાં આવતો નથી અને ખૂબ શાસ્ત્રો વાંચે છે, ઘણું શાસ્ત્રોનું અધ્યયન કરે છે, તો એનો ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. કેમ કે ઉપયોગને તો આવરણ આવવાનું છે, પરસત્તાના અવલંબનથી ઉપયોગને તો આવરણ આવવાનું છે. ઉપયોગ સ્થૂળ થઈ જાય છે, ઉપયોગ સૂક્ષ્મ થઈ શકતો નથી. અને ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો, વિકલ્પ કરતો કરતો નહીં પણ ઉપયોગમાં સૂક્ષ્મતા કરતો કરતો ચૈતન્ય તત્વને એટલે સ્વભાવને, સ્વભાવને એટલે અસ્તિત્વને, અહીંયા અસ્તિત્વ લીધું 228માં અસ્તિત્વ લીધું એને, એને ગ્રહણ કરતો આગળ વધે તે જીવ ક્રમે સમ્યક દર્શનને આગળ વધીને પ્રાપ્ત કરે છે. ક્યાંક સમ્યક દર્શન થયે જ છૂટકો એમ છેલ્લી વાત લીધી છે. અહીંયા કહ્યું કે તે જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, કદાચ કરશે ને કદાચ નહીં કરે એ વાત નથી, ચોક્કસ પ્રાપ્ત કરે છે. 62 બોલ છે, બરાબર છે. એટલે એ ઓળખાણના વિષયમાં સ્વલક્ષ લીધું ને સ્વલક્ષના ચાર પડખા લીધા. એક તો સ્વલક્ષ છે અનંત ગુણનું સાધક છે, પ્રતિપક્ષમાં પરલક્ષ છે અવગુણનું સાધક છે. સ્વલક્ષ છે ઊંધી પડેલી શ્રદ્ધાને સગળું કરવા સમર્થ છે સ્વલક્ષવાળું જ્ઞાન. પરલક્ષવાળું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને વિપુલ પ્રમાણમાં દેખાડતું હોય તો પણ એ આત્માની શ્રદ્ધાને ફેરવવા, સબળી કરવા સમર્થ નથી. સ્વલક્ષે ઉપયોગ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી શકે છે. પરલક્ષવાળો ઉપયોગ સ્થૂળ થઈને ક્યારેય સ્વભાવને ગ્રહણ કરી શકતો નથી. અનંતકાળ સુધી સ્વાધ્યાય કર્યા કરે શાસ્ત્રનો, એનો ઉપયોગ કદી આત્મામાં જઈ શકે નહીં. અને નિર્વિકલ્પ ભોગયોગની સ્થિરતા પ્રગટ થવાનું સામર્થ્ય સ્વલક્ષને કારણે આવે છે. પરલક્ષી જ્ઞાનમાં વિકલ્પ વધવાનું અને અસ્થિરતા વધવાનું અને પરિણમનમાં નબળાઈ વધવાનું કારણ આવે છે. અહીંયા સ્થિરતા થઈ એટલે સબળાઈ વધી છે, અહીંયા નબળાઈ વધશે. આ ચારે પડખા એક ઓળખાણને લઈને ઊભા થાય છે. જો ઓળખાણ ન થાય તો બધું ઊંધું ચાલે ને નહીતર બધું સવળું ચાલે. બિલકુલ નહીં, જેમ મંદ કષાય ઉપર અને શુભરાગ ઉપર ચોકડી મૂકવાની છે બુદ્ધિપૂર્વકની સમજણમાં કે એની કિંમત આંકવાની જ નથી, એમ હારો હાર ક્ષોક્ષમ જ્ઞાન પરલક્ષી જ્ઞાન ઉપર ચોકડી મૂકી દેવાની. મોટી આ પરલક્ષી જ્ઞાન એ કોઈ જ્ઞાન નહીં, એ કોઈ ગુણનો સાધક નહીં, એ કોઈ શ્રદ્ધાને ફેરવનારો નહીં. એની અંદર સ્થૂળતા ને સ્થૂળતા જ હોય, સ્વરૂપ સ્થિરતાનો એમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ વિકલ્પ વધવાનું કારણ થશે. પછી તને જેમ જગતના કાર્યો કરનારને જગતના કાર્યોના વિકલ્પો વધી જાય છે, એમ તને આ ભલે શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પો વધી જાય, પણ એ નબળાઈ લાવશે, એ સબળાઈ લાવશે નહીં. એવા ઘણા દ્રષ્ટાંતો બન્યા છે કે જીવનનો પાછલા જીવનનો એટલે મૃત્યુ પહેલાના પાછલા જીવનનો સારો એવો ભાગ તત્વજ્ઞાનના વિષયમાં વ્યતીત કર્યો હોય અને મગજની અસ્થિરતા ઊભી થઈ હોય, એવા દાખલા બનેલા જોયા છે. તો એ ક્યારે બને છે કે એ મહાન તત્વનું પૂર્ણ સ્વરૂપ, પૂરેપૂરું સ્વરૂપ ભગવાનની દિવ્ય વાણીમાં, દિવ્ય ધ્વનિમાં પણ પૂરેપૂરું આવી શકતું નથી. શ્રીમદજીએ તો એ ગાયું છે કે જેને ભગવાનની વાણી ન કહી શકે, હા કહી શકાય ને તે પણ શ્રી ભગવાન જીનેન્દ્ર પરમાત્મા દિવ્ય ધ્વનિમાં આવી વાત અતિશયવાળી વાણી જેને કહેવાય, એમાં પણ જે જેનું પૂરું ન પડ્યું વર્ણન, સદમસ્ત જીવ કહી કહીને કેટલું કહી શકે. સદમસ્તની વાણી તો અમસ્તો છદમસ્તની વાણીનો અને ભગવાનની દિવ્ય ધ્વનિમાં 100-6 ફેર છે. એક 6 કહેવાય ને એક 100 કહેવાય, સરખું બોલાય પણ 94 આંકડાનો એમાં ફેર છે. એમ ભગવાનની વાણીમાં ભલે આચાર્ય ગણધરની વાણી હોય, અંતરમૂર્તમાં 12 અંગની રચના કરે એવું જેનું જ્ઞાન જે વિશાળ હોય, તો પણ એ વાણીમાં ને દિવ્ય ધ્વનિમાં એટલો મોટો ફેર છે કે 12 અંગમાં દિવ્ય ધ્વનિનો વિષય અનંતમાં ભાગે આવે છે. ત્રિલોક સારને વર્ણન આવે છે, અનંતમાં ભાગે આવે છે. અને જેવું આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે દિવ્ય ધ્વનિમાં, એથી અનંતમાં ભાગે આવે છે. અનંત ગુણોને તો સંજ્ઞા જ નથી, નામ નથી, એના શબ્દ જ નથી, પછી તેને કહે કેવી રીતે? આત્માને એવા અનંત ગુણો છે કે જેની સંજ્ઞા નથી ભાષામાં, એટલા અનંત ગુણો છે. એને કહેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો એને ઓળખે ઓળખે, ભલે ઓળખતા એને કયા કયા કેવા છે એ ભલે ન ઓળખે, પણ સમગ્રપણે અભેદ ભાવે અભેદ તત્વને ઓળખે ઓળખે ને એમાં લીન થઈ એમાં ઠરે, એટલે એનો આનંદ માણે, બસ એમાં પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ. કેવળ જ્ઞાન થતાં એ બધા અનંત 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 ભેદ સહિત જણાઈ જશે. અત્યારે એનું કોઈ કુતૂહલ કરવાની જરૂર નથી. તારા રહેલા તારામાં રહેલા ગુણભેદનું કુતૂહલ કરવા જેવું નથી, તો જગતના પદાર્થોને પર્યાયોનું કુતૂહલ કરવાનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે? જે રત્નો જેવા તારા ગુણ છે, ચૈતન્ય રત્નો છે બધા, એક એક પ્રદેશે અનંત ચૈતન્ય રત્નો છે, એનું કુતૂહલ પણ છોડાયું છે, તો પછી બહારના પદાર્થોનું કુતૂહલ જોવાતું ક્યાં જોર ઉભો થાય છે? તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. તેને અનુભવીને, એનો અભેદ ભાવે અભેદપણે અનુભવ કરીને એમાં ઠરી જા, તેમાં સ્થિર થઈ જા, બસ આટલી પ્રેરણા છે. મહિમાની સાથે સાથે આટલી પ્રેરણા છે કે કે એનો અનુભવ કર, ઓળખીને અનુભવીને એમાં ઠરી જા. ભગવાન સ્વયં કીધા વિના પણ એમ દર્શાવે છે કે જો અમે અમારામાં ધીમ થઈ ગયા છે, વગર કીધે તમે એમ કહીએ છીએ કે તું પણ અમારી જેમ થઈ જા. અમારી જેમ નહીં થઈ જતો, તું જે પ્રવૃત્તિ કરે છો એ પ્રવૃત્તિમાં ક્યાંય તને સુખ ને આનંદ થાય એવું નથી. જે સંપૂર્ણપણે ઠરી જવા માટે જે તૈયારી કરીને આખા સંસારને તિલાંજલિ આપીને નીકળી પડ્યા એવા મુનિઓ, એ તો બીજો વિકલ્પ ઉઠે તો એ કહે છે કે એ ઉન્મત્તવત અમારી ક્રિયા છે. યોગસારમાં એ વાત લીધી છે અને તત્વાર સૂત્રમાં ઉમાસ્વામી મહારાજે પણ એ વાત લીધી છે, ઉન્મત્તવત ક્રિયા લીધી છે. આ શું સ્વરૂપમાં જ ઠરવાનું છે, સમ્યક એકાંતપણે જ્યાં સ્વરૂપમાં જ ઠરવાનું છે ત્યાં પછી બીજો વિકલ્પ શો? અને બીજો વિકલ્પ ઉત્પન્ન થયો તો એ ઉન્મત્તની ક્રિયાના છે. ધાર કર્યો છે એ અમન અમને એ વાત પૂછાતી નથી, એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ સર્વથા સ્વરૂપમાં ઠરી જાય છે. અભિપ્રાય તો જ્યારથી એવું જેવું સ્વરૂપ છે એવું જોયું ત્યારથી જ એમાં ઠરવાનો અભિપ્રાય લાગેલો રહે છે. કેમ કે સ્વરૂપ જ એવું છે. એમાં ઠરવાનો અભિપ્રાય કેમ છે? એમાં ઠરવાનો સમ્યક એકાંત ઉપદેશ કેમ છે? કે સ્વરૂપ જ એવું છે કે જેમાં એકાંતે ઠરવા સિવાય બીજો વિકલ્પ અસ્થાને છે, હોઈ શકે એવું નથી. બસો ઓગણત્રીસ મુનિરાજના દ્રષ્ટાંતે એક સિદ્ધાંત સમજવાનો છે, સમજાવવો છે અને અહીંયા એ વિષય લીધો છે. બહારમાં કોનો સંગ કરવો એ વિષયનો માર્ગદર્શન છે, દ્રષ્ટાંત લીધો છે મુનિરાજનો. સિદ્ધાંત સમજાવે છે દરેક જીવને, મુમુક્ષુ જીવને પણ એની ભૂમિકા પ્રમાણે, છેલ્લે લીધો છે ને આ પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર, એટલે આ પ્રમાણે મુમુક્ષુ જીવે પણ પોતાની ભૂમિકા અનુસાર સમજી લેવાનું. મુનિને સંયમ નિયમ અને તપ બધામાં આત્મા સમીપ હોય, આ નિશ્ચય સંઘની વાત લીધી પહેલી. મુનિરાજ તો પરસંગ કરવા માટે બિલકુલ તૈયાર નથી. મુનિને સંયમ નિયમ ને તપ બધામાં આત્મા છે. સંયમનું પાલન, નિયમનું પાલન બહારના ભલે વ્યવહાર રત્નત્ર એના પરિણામ છે. સંયમ નિયમ અને તપ, નિયમ કહો વ્રત કહો વિકાર છે, એ બધામાં દેહની ક્રિયા સમીપ છે એમ નથી કહેતા, પણ એ બધામાં આત્મા સમીપ છે. સ્વરૂપ લક્ષે જીના આજ્ઞા અધીન જો, શ્રીમદજીએ કહ્યું ને, બહારમાં જે વ્યવહાર રત્ન ત્રયની પ્રવૃત્તિ છે, પંચમહાવ્રત સંયમ આદિની, એ સ્વરૂપ લક્ષે છે. સ્વરૂપ લક્ષ છોડીને, સ્વભાવ લક્ષ છોડીને કોઈ વાત નથી. અને એ રીતે જીન ભગવાને જીનેન્દ્રએ કહેલી મર્યાદામાં છે, આજ્ઞા એટલે મર્યાદામાં છે, એથી મર્યાદા બહાર નિરર્ગળ પ્રવૃત્તિ નથી. અને તે પણ સ્વરૂપ લક્ષે ક્ષણે ક્ષણે ઘટતી જાય એવી સ્થિતિમાં છે, વધતી જાય એ વાત નથી. કેમ કે રાગાંશથી ઉત્પન્ન થયેલી, રાગાંશના નિમિત્તે થતી પ્રવૃત્તિ છે એટલે એ ઘટતી જાય છે. અને આત્મા સમીપ છે, સ્વભાવ સમીપ છે, એની સ્વરૂપને વધુમાં વધુ સમીપ, અથવા સ્વરૂપમાં વધુમાં વધે વધુમાં વધુ ઊંડામાં ઊંડા પરિણામથી ભાવથી જતા જાય છે મુનિરાજ, એવી મુનિની દશા હોય. મુનિ કેવા હોય એ વાત કરી. કે મુનિને સંયમ નિયમ અને તપ બધામાં આત્મા સમીપ હોય. એટલે એમ કહ્યું કે મુનિરાજની વાત આવે ત્યારે એમ કાઢી નાખવાની વાત નથી કે આ તો મુનિ થાય એની વાત છે ને, હું ક્યાં મુનિ છું, જે હજી મેં ક્યાં મુનિપણું લીધું છે અથવા મુનિપણું ક્યાં આવ્યું છે એમ વાત નથી. એમને એમ હોય તો એમના માર્ગે અનુસરવા વાળાને એમ હોય એમ લીધું છે, એને અનુસરવાનું હોય ને બીજી રીતે ઊંધું ચાલવાનું ન હોય એમ કહેવું. એમ કે છે કે ઓહો, તું તો આત્માની સાધના કરવા નીકળ્યો, ત્યાં લૌકિક જનના પરિચયનો રસ કેમ? એમ કે છે લૌકિક જન જે રંગરાગમાં પીડ્યા છે, જેને જગતના વિષયોનો અને પદાર્થોનો રસ છે, જગતના કાર્યોનો રસ છે, વેપાર ધંધાનો અને એ બધાનો રસ છે, એનો સંગ ને એનો પરિચય તું શા માટે કરે છો, કેમ કરે છો? એક પ્રશ્ન પૂછ્યો છે. હોવજ ન જોઈએ કેમ? કેમ કહીને કે છે કે હોવજ ન જોઈએ ને હોય તો કેમ છે એની તપાસ કર. કારણ શું છે એની પાછળ? કેમ તને ગમે છે? એ લૌકિક જનોનો પરિચય અને સંગ તને કેમ રૂચે છે ને કેમ ગમે છે? આ પણ એક પ્રશ્ન. જો તું આત્માની સાધના કરવા નીકળ્યો હોય તો, આત્માની સાધના ન કરવી હોય તો તને કઈ વાત કહેવાની રહેતી નથી. બહુ મહત્વનો આ વિષય એટલા માટે છે કે કુસંગ જેટલું અહિતનું નિમિત્ત થાય છે એટલું આ જગતમાં આત્માને નુકસાન કરનારું બીજું કોઈ નિમિત્ત નથી. બહુ વજન છે જ્ઞાનીઓનું આચાર્યોનું આ વિષય ઉપર, બહુ વજન છે. બીજું, જે જીવ જેનો સંગ કરે છે એ જેવા ગુણ કે અવગુણ વાળો છે, તે જેવા ગુણ કે અવગુણ વાળો છે એવી એની રુચિ છે એમ પ્રસિદ્ધ થાય છે. વગર કહે આપોઆપ રુચિને ઓળખવાના ઘણા તરીકા છે, જુદા જુદા પ્રકારે. એમાં આ એક તરીકો છે કે જે જીવ જેવાનો સંગ કરવા જાય છે, પછી ગુણી હોય કે અવગુણી હોય એવી એની રુચિ છે. જો ગુણીનો સંગ કરવા જાય છે તો એને નક્કી ગુણની રુચિ છે, જો એ અવગુણીના સંગમાં રહે છે તો નક્કી એને અવગુણ. એ અવગુણને સાધશે, એમાંથી અવગુણ બધા પ્રાપ્તમાં પાંગરશે, આ બાજુ જતા ગુણ પાંગરશે. બે રસ્તા છે, ત્રીજો જગતમાં કોઈ રસ્તો નથી. કોઈ કે અમારે તો ગુણે નહીં ને અવગુણે નહીં, કે ત્રીજો તો કોઈ રસ્તો જગતમાં નથી. હવે તો તપાસી લે કે તને શેની રુચિ છે, ગુણની કે અવગુણની, એ તારે વિચારવાનું. જ્ઞાનીઓનો સંગ કરવો એ તો ગુણવાનનો સંગ કરવાની સીધી વાત છે, એટલે એમાં તો નહીં પરખાવાનું, પરંતુ પોતાને એટલી તૈયારી તો કરવી જ પડશે, ઓળખવાની તો તૈયારી કરવી જ પડશે, બીજો તો એમાં કોઈ ઉપાય નથી. પણ પ્રશ્ન કર્યો છે તો જરા ચર્ચી લઈએ કે જેના સંઘમાં રહેવાનું થતું હોય, આ કુટુંબ પરિવારમાં તો કુટુંબ પરિવારના સભ્યોના સંઘમાં રહેવાનું થાય છે તો ઓળખાણ નથી પડતી. કઈ કોઈ એમ કહે છે કે અમારા ઘરવાળાને હું નથી ઓળખતા, અમે નથી ઓળખતા, અમારા ઘરવાળાને અમે ન ઓળખીએ એમ કોઈ કહે છે? હા, મને એમ કે ભાઈ અમે એને પૂરા ઓળખીએ છીએ, અમારા ઘરવાળા છે, શું કહે? સંઘ કરે અને ઓળખાણ ન થાય એમ કેમ બને? જો સંગ કરે, સહવાસ કરે, એના સંગમાં રહે અને ઓળખાણ ન થાય કેમ કેમ બને, તો એને સંગ કર્યો નથી. ખરી વાત એ છે. કોઈ વાર એવું બને છે કે કોઈ જ્ઞાની કોઈ અજ્ઞાનીને એના અવગુણ ન ઓળખે એવું બની જાય છે. અજ્ઞાની એનો સંગમાં આવે. જ્ઞાની હોય એનો સંગ કરવા ઘણા અજ્ઞાનીઓ આવે, એવા ઘણા અવગુણ વાળા હોય કે જેને ન ઓળખે. કેમ કે જ્ઞાની એનો સંગ નથી કરતા. એને કેવા કેટલા કેવા પ્રકારના ગુણ દુર્ગુણ છે એવી માથાકૂટમાં કે એટલા ઊંડા ઉતરવાનું એમને પ્રયોજન નથી. એ તો પોતાના પ્રયોજન પાછળ પડેલા છે, પોતાના સ્વકાર્યની પાછળ લાગેલા છે. તો એવું બની શકે. પણ અજ્ઞાની જ્ઞાનીનો સંગ કરવા જાય ને એને ઓળખે નહીં તો એને સંગ શું કર્યો? ગુજરાતીમાં તો કહેવત છે આપણે કે સોનું જુઓ કસી અને માણસ જુઓ વસી. વસવું એટલે એના સહવાસમાં રહેવું. સોનાને કસોટી ઉપર કસે તો એ સોનું છે કે પિત્તળ છે એ ખબર પડ્યા વિના રહીએ. એ માણસના સહવાસમાં રહીએ અને એ માણસ કેવો છે એમ એને ખબર ન પડે તો એ માણસના સહવાસમાં નથી રહ્યો. એ સીધી વાત છે. એટલે સંગ કરે એને ઓળખાણ ન થાય તો એને સંગ કર્યો નથી. ખરી વાત. કેમ કે ઘરમાં તો બને જ છે કે જેના સંગમાં ને સહવાસમાં રહે છે એની ઓળખાણ એને બરાબર થઈ જાય છે. સામે વસ્તી પરીક્ષા કરવાનો થોડો વિષય છે. પ્રથમ પરીક્ષા કરવી હોય ત્યારે બહુ સૂક્ષ્મ અવલોકનથી સામાનો અભિપ્રાય અથવા એનું હૃદય તપાસતા આવડવું જોઈએ. જો એ ન આવડે તો જીવે એવી અનંતવાર ભૂલ ખાધી છે કે અજ્ઞાનીને જ્ઞાની માનીને સંગ કર્યો છે. એના માટે માર્ગદર્શન તો ઘણું છે કે ભાઈ સૂક્ષ્મ જ્ઞાન તે જ્ઞાન નથી, કવિત્વ તે જ્ઞાન નથી, પછી કોઈ લેખન શક્તિ તે જ્ઞાન નથી, કોઈ ભાષણ શક્તિ તે જ્ઞાન નથી, કોઈ બાહ્ય ત્યાગ તે ખરેખર જ્ઞાન નથી અથવા જ્ઞાનીપણું નથી. એવી જ્યાં જ્યાં જે જે બાહ્ય ચિહ્નોમાં બાહ્ય લક્ષણોમાં જીવ ભૂલે છે ત્યાં નહીં ભૂલવા માટે પણ ઘણી વાતો આવે છે કે એનું અંતરંગ પરિણતિ શું છે, એનું શ્રદ્ધાન ક્યાં કામ કરે છે. એ બધાના બધા પરિણામોનું સરવાળો ત્રિકાળી અનંત ગુણના પિંડ પર જ્ઞાનથી આચરણથી શ્રદ્ધાથી એનું વજન, એનું જોર, એનું લક્ષ, એનો રસ ત્યાં જાય છે કે નથી જતો, એ વસ્તુ તપાસવા પરીક્ષા કરવા માગે તો અછાનું ન રહે એવું એ કામ છે. તપાસવા જેટલી તૈયારી પોતાની હોવી જોઈએ એ જવાબદારી પોતાની છે. અને જ્યાં પોતાને લાભ નુકસાનનો વિષય છે ત્યાં તો એને તૈયાર થવું જ રહ્યું, એમાં બીજો કોઈ છૂટકો નથી. શું કરીએ, અમને તો કાંઈ તૈયારી નથી, હવે અમારે શું કરવું? તૈયારી નથી તો તૈયાર થવું, એમાં બીજો કોઈ રસ્તો નથી. હીરા ખરીદવા છે અને હીરાની પરખ નથી તો ઝવેરીને હારે લઈ જાય. આપણા સંબંધમાં, આપણા ઓળખાણમાં, આપણા મિત્રોમાં, કોઈ સગા સંબંધીમાં કોણ ઝવેરી છે? પણ ઝવેરી છે એમની, વિશ્વાસપાત્ર ઝવેરી કોણ છે? પાછો એ વિશ્વાસપાત્ર ન હોય તો મુશ્કેલી ઊભી કરે, તો છેતરામણ ઊભી થાય. તો ત્યાં તો બધો વિવેક વિચાર કરીને પોતાની મૂડીને પૈસા ખોટી રીતે પડી ન જાય એના માટેની બધી તૈયારી એને આવડે છે કે નહીં? અહીંયાથી થોડી વધારે તૈયારી કરે, કેમ કે સૌથી વધારે કિંમતી ચીજ છે, થોડી વધારે તૈયારી કરે. આપણે અત્યારે તો બહુ સુવિધા છે, જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે, પણ ગુરુદેવે તો એક ઉપકાર વધારાનો કરતા ગયા કે આત્મા તો સમજાયો પણ જ્ઞાની છે માંગલી પણ ચિંતા ગયા. બે ડબલ ઉપકાર છે ગુરુદેવના. તો એક પ્રમાણિક ઝવેરી એમ કહ્યું કે આ સાચો હીરો છે, તો ચાલો ભૂલા પડવાની એક નુકસાનમાંથી તો બચ્યા, હજી ઓળખવાની જવાબદારી બાકી રહી છે, એમાંથી છટકી શકાય એવું નથી. એ તો જવાબદારી છે, અને પછી જ લાભ થશે, ત્યારે જ લાભ થશે, અને ત્યાં સુધી લાભ નહીં થાય એ વાત તો સમજી લેવાની છે પહેલેથી. પણ એક કે શક્તિ બીજે ખર્ચાઈ જાય અને સમય બીજે ખર્ચાઈ જાય એમાંથી તું બચી શકે એ પણ કોઈ નાનો સોનો ઉપકાર નથી. કેમ કે કેટલાય ની જિંદગી વહેલી જાય, જયારે એ રીતે ન અનુસરે તો બીજા સ્થાનમાં કેટલાય ની જિંદગી નીકળી જશે. આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, આ જ્ઞાની છે એમ કરતા કરતા આખી જિંદગી અનુસરવામાં ચાલી જશે. અને કુસમજી એટલું તો બીજું કોઈ નુકસાન છે. આ તો આવો કાળ ન હોય તો તૈયારી થઈ શકે છે, અત્યારે તો બધું બહુ સગવડતાવાળો વિશેષ થઈ ગયો સમય છે. નહીતર મુશ્કેલ જરા અઘરી વાત છે, તો પણ અઘરી છે એટલે ન થઈ શકે એવી છે એમ વિચારવા જેવું નથી. બરાબર પોતે પરીક્ષા કરીને ઓળખવાની સ્થિતિમાં આવવું જ જોઈએ. બીજો એમાં કોઈ એનો કોઈ બીજો વિકલ્પ છે કે બીજો કોઈ ઉપાય છે એમ બનતું નથી. પોતાની જ તૈયારી જોઈએ, એમાં બીજું કઈ ના ચાલે. જરૂરિયાત નહી, ઓળખવાની યોગ્યતા ને તૈયારીની વાત. સારું નરસું ઓળખવા છતાં પણ પરિણામ જ્યાં સુધી અંદરમાં સ્થિર થતા નથી ત્યાં સુધી ગુણવાનના સંઘનો વિકલ્પ આવે છે. મુનિ હોય તો મુનિને વિશેષ ગુણવાનના સંઘનો વિકલ્પ આવે છે, ગ્રહસ્થ હોય તો એને તો આવે જ, એમાં કાંઈ મુમુક્ષુને આવે એમાં તો કાંઈ નવી વાત નથી. જે અસંગ સ્વભાવમાં અસંગપણે રહી શકે છે એ તો મુનિઓની ધન્ય દશા છે, પણ એવી દશા નથી હોતી એવા મુનિઓ પણ ગુણવાન મુનિઓનો સંગ કરે છે. એ મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી મુનિઓનો સંગ ન કરે, ભલે મુનિમાન મુનિમાં પણ એ દ્રવલિંગીનો સંગ ન કરે. ભાવલિંગી હોય, વિશેષ ગુણવાન હોય, વિશેષ વૈરાગવાન હોય, વિશેષ અંદરમાં લીન રહેતા હોય, એના સંગમાં રહેતા એને એ પ્રકારની ના ભાવનો આવિર્ભાવ થાય છે અને તેથી એને લાભનું કારણ થાય છે. એક વાત કરી છે દીપચંદજી, એ વાત કરી છે કે જ્ઞાની કે ગુરુ ભલે ઉપદેશ ન દે તો એની મુદ્રા જ એનો ઉપદેશ દે છે, એની મુદ્રા એનો ઉપદેશ દે છે. એ મુદ્રા ક્યારે ઉપદેશ દે, આ એક વિચારવા જેવો વિષય છે કે જયારે ઓળખાણ હોય ત્યારે દે, નહીતર તો એની મુદ્રા કાં રાખવું જોઈએ છે. બધાને કાંઈ એમાંથી ઉપદેશ મળતો નથી, પણ જેને એની અંતર ઓળખાણ છે એને તો એ ન બોલે ક્યારેક તો પણ એની મુદ્રા ઉપર છે એનો ઉપદેશ, એના દર્શન માત્રથી એને એના ભાવનો આવિર્ભાવ થાય છે. એવો સંઘનો વિકલ્પ હોય ત્યારે પણ એ સંઘનો એ જાતનો પ્રભાવ જોવામાં આવે છે. એ પ્રત્યક્ષતાનો વિષય છે. વ્યવહાર પ્રત્યક્ષ છે કે નહીં, પરોક્ષ અને પ્રત્યક્ષમાં ઘણો ફેર છે, એ મંથન કરીને વિચાર કરીને બેસાડવા જેવી.
ભગવાન નો જય.